నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో ఉపాధ్యాయాణం నమో లోయే సహస్రాహుణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజిందర్మోస్తు మంగళం సర్వమంగళమాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
ભૌતિક કહીશ ત્રણ પ્રકારના વૈભવ નિમિત્ત રૂપે છે અને એક પ્રકારનો વૈભવ આત્માની અનુભૂતિ રૂપે છે. અમે આત્માનો અનુભવ કરીને આ વાત શાસ્ત્ર લખવા માંગીએ છીએ. અમે જ્ઞાનીઓ ધર્માત્માની કેવળ વાત સાંભળીને કે આગમ પરમાગમનું અધ્યયન કરીને અમે આ શાસ્ત્ર લખતા નથી. પણ અમારા સ્વસંવેદન જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાન દ્વારા અમે શુદ્ધાત્માને અનુભવ્યો હતો અને હવે અનુભવ ચાલુ છે. એ અનુભવ છૂટતો નથી, એ અનુભવ કોઈ કાળે છૂટવાનો નથી. કંઈક પરિપૂર્ણ સાધ્ય અવસ્થા તમે તમારી થશે. એવો શુદ્ધાત્માનું સુખ શું છે? કૃપા કરી આપના ઉપર જેમ કૃપા કરી આપના ગુરુએ અનુગ્રહપૂર્વક શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો તો મારો પણ એ પ્રશ્ન છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ અમારા ઉપર કૃપા કરી મહેરબાની કરી અને શુદ્ધાત્માનું સ્વરૂપ અમને સમજાવો સંભળાવો. અમે આ શુદ્ધાત્માની વાત કદી પોતાની કરીને સાંભળી નથી. અમારી શ્રદ્ધામાં એમ જ છે કે સંસારી જીવ ઉઠ્યો હોય અને સંસારી જીવ અશુદ્ધ હોય, મિથ્યાદ્રષ્ટિ હોય, આપ કહો છો કે આત્મા એ પ્રમત્ના મિથ્યાત્વની અવસ્થાથી ભિન્ન છે. આત્મા આપ એમ કહેવા માંગો છો કે કૃપા કરીને શુદ્ધાત્માનું સંપૂર્ણ સમજાવો? એવો પ્રશ્ન છે ગુરુદેવામાં પરમાત્મા હતા કે આ પ્રશ્ન ઉત્તરની પરંપરા અનાદિની ચાલે છે. ભરત મહારાજાએ ઋષભદેવ ભગવાનને આ પ્રશ્ન કર્યો કે કૃપા કરીને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવો, કહો. વાણી છૂટી અને ગૌતમ ગણગણે પણ બે હાથ જોડી નમ્રીભૂત થઈને ભગવાન મહાવીરને વિનંતી કરી ભાવમાં અંદરના કે શુદ્ધાત્માનું સ્વરૂપ મારે સમજવું છે. શિષ્યનો એવો પ્રશ્ન નથી કે છ દ્રવ્યનું શું સ્વરૂપ છે, લોકનું શું સ્વરૂપ છે, લોકના પ્રદેશ કેટલા, લોકાકાશના ને અલોકાકાશના કેટલા, બે બળીને કેટલા, એ પ્રશ્ન પૂછતો નથી. પરમાણુની સંખ્યા કેટલી એ મારો પ્રશ્ન નથી. જીવની સંખ્યા કેટલી એ મારો પ્રશ્ન નથી. મારો તો પ્રશ્ન એટલો છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ કૃપા કરીને સમજાવો. આ પરંપરા ઠેઠ સ્વંગર સુધી ચાલી. આ જે પરંપરા હતી ભગવાનથી માંડીને મારા ગુરુ પર્યંત દરેકે પોતા ઉપર ઉતાર્યા. બધાના ગુરુ એક જ છે ને? ગુરુ એક છે. મારા ગુરુ પર્યંત પ્રભુ મને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવો. જેને જિજ્ઞાસા થઈ અને ધંધા પાણી છોડી ગામમાંથી પણ દુકાન વેપાર છોડીને જાય, કોઈ બાર ગામ સંગઠ આવે, કહે છે કે હું નિવૃત્તિ લઈને આવ્યો છું પણ મારે તો શુદ્ધાત્માનું સ્વરૂપ મારે વિદ્વાન પંડિત થવું નથી. મારે આઠ કર્મની પ્રકૃતિ એ શું છે, ઘાતી અઘાતીના ભેદ ભેદ કેટલા છે, ઘાતી કર્મની પ્રકૃતિ કેટલી, અઘાતીની કેટલી, અને કયા ગુણ સ્થાને એનો ઉદય આવે, એવી ઉદયાદિની સંક્રમણાદિની કોઈ સ્થિતિ કર્મની મારે પૂછતી નથી. મારે પરનું જ્ઞાન નથી. પરને જાણતા અનંતકાળ ગયો, 11 અંગ ભણ્યો ત્યારે આ બધું મેં ભણી લીધું છે, પણ ભવનો અંત મને આવ્યો નહીં. પછી કર્મ તો ભિન્ન છે પ્રભુ. આત્મામાં એમ આવે છે કે 14 ગુણસ્થાન હોય, 12 સ્થાન હોય, જીવ સમાસ હોય, એ વાત પણ મેં કુમાર સર આદિ શાસ્ત્રમાં જોઈ છે, પણ ખરું મારે એ ગુરુસ્થાનનો પૂછતો નથી, માર્ગના સ્થાનનો પૂછતો નથી, મારે તો સુધાર્થમાનું સંત અનંતકાળ ગયો, દ્રવ્યલિંગી મુનિપુરુ થયો અને મારા ગુરુએ શુદ્ધાત્માનો ઉપદેશ મેં આપ્યો હતો, પણ એ વખતે મને પર્યાય ભૂટાતી હતી એટલે પર્યાયનું લક્ષ્ય મારું છૂટું નહોતું અને પર્યાયના વિશાળ જ્ઞાનથી હું વિદ્વાન ને પંડિત ને દ્રવ્યલિંગી મુનિપુર થયો. અગિયાર ભણી લીધો તો કંઈ બાકી નથી, પણ એક બાકી રહી ગયું છે એની મને અત્યારે ખાતરી થઈ ગઈ છે. કેમ કે જો શુદ્ધાત્માનું સ્વરૂપ મને અનુભવમાં આવી ગયું હોત તો આજે પંચમ કાળમાં મારી સ્થિતિ આયા ન હોત, તો હું સિદ્ધાલયમાં બિરાજમાન હોત. આ અહીંયા મારી સ્થિતિ છે, પ્રૂફ છે, મારે કોઈને પૂછવું નથી. હવે આ ચાર ગતિના પરાધીન દુઃખથી બંધાયો અને દુઃખની દિવસથી કેમ થાય, એવો શુદ્ધાત્મા શું છે કે એનો અનુભવ કરવા યોગ છે. ઘણો અનુભવ કરી લીધો મેં, પણ એક શુદ્ધાત્મા જાણવણી એનો અનુભવ પણ થયો નહીં. એટલે શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછું છું, કૃપા કરી મને સમજાવો, હું કાંઈ જાણતો નથી. આ તો આપના કહેવાથી આટલી પ્રશ્નમાં પણ વ્યાસ મૂકું છું, પણ હું શુદ્ધાત્માનું સ્વરૂપ સમજતો નથી, જાણતો નથી, અનુભવ નથી, એ પ્રશ્ન કરે છે. હવે પ્રશ્ન ઉઠે છે કે હવે કેમ પ્રશ્ન ઉત્પન્ન થયો કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, પરિણામ માત્રથી ભિન્ન અને અનંતથી અભિન્ન એવું સ્વરૂપ અનાદિ અનંત રહી ગયું છે, એવા શુદ્ધાત્માનું સ્વરૂપ કૃપા કરીને કહો કે આત્મા કોણ છે, શુદ્ધાત્મા કોણ છે, એવો પ્રશ્ન છે. પર દ્રવ્યનો પ્રશ્ન નથી, જીવના પરિણામનો પ્રશ્ન નથી. જીવ કેવા પરિણામ થાય તો સંસારમાં રખડે અને કેવા પરિણામ થાય તો એનો મોક્ષ થાય, એ પરિણામનો પ્રશ્ન પૂછ્યો નથી. પહેલો પ્રશ્ન છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું, જીવ તત્વનો પ્રશ્ન પૂછ્યો છે. નવ તત્વમાં પહેલો નંબર જીવતત્વ છે, એ જીવના બે ભેદ છે, નિશ્ચય જીવ ને વ્યવહાર જીવ. દસ પ્રકારના પ્રાણથી જીવ જાણે એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. એ મારો પ્રશ્ન નથી, મારે તો નિશ્ચય જીવનું સંતોષ. દસ પ્રકારના પ્રાણ તો મહાત્મા છે, એનો તો અભાવ થાય છે, માટે એ જીવનું ખરું સ્વરૂપ નથી. મને તો એનાથી જુદો આત્મા શું ને બતાવો. શુદ્ધાત્માનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. એક પ્રશ્ન શુદ્ધાત્માનો છે કે જેનું સ્વરૂપ જાણવું એટલે અનુભવવું જોઈએ. જાણવું એટલે જાણવું નહીં, શાસ્ત્ર જ્ઞાનથી નહીં, અનુભવથી કેમ એ આત્મા શુદ્ધાત્મા દ્રષ્ટિમાં આવે, દ્રષ્ટિમાં આવીને એનો અનુભવ મને કેમ પ્રત્યક્ષ થાય, એ બે મારા પ્રશ્ન છે. શુદ્ધાત્મા શું ને એનો અનુભવ કેમ થાય, આ બે પ્રશ્નો સોનગઢના સંતને લાયક જીવને કર્યા હતા.
બરાબર.
અને 45 વર્ષ સુધી ધોધ મારા બે વાત આવી ઉઠે, બીજી વાતો આવે ભટિયા કચોરીને ભટિયાને જીવ પીરશે, પણ રુચિવાન જીવ તો લાડવા ઉપર નજર હોય. મારે તો શુદ્ધાત્માનું સ્વરૂપ કોઈ કોઈ વખતે મને કોઈ દ્રષ્ટાંત આપીને દ્રષ્ટાંત લપાઈ જાય તો લાયક જીવને એમ લાગે કે હવે આ દ્રષ્ટાંત પૂરું થઈને ક્યારે શુદ્ધાત્માની મૂળ વાત શરૂ થાય. પાછી સમજાવવા માટે તો અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપતા, પણ અજ્ઞાની તું સમજેલી થાય. કરુણા છે, કરુણાની વૃત્તિ હતી, કરુણાની પ્રતિમા હતી, એને કોઈ મિત્ર કે કોઈ વેરી કોઈ નહોતો. અમે તો બધાને ભગવાન એવો પુરુષ વાયકો, હવે એ પુરુષ એવો પ્રથમ કાળમાં થશે કે નહીં એ પ્રશ્ન લોકો છે. બધા એ તો ન કહી શકાય આપણાથી, પણ હશે કે નહીં એ લોકો પૂછે છે, એટલી સ્પષ્ટતા એ કરી ગયા છે. એને સ્વર્ગમાં શિષ્ય પૂછ્યું કે પ્રભુ સુધાત્માનું સ્વરૂપ શું, એનો અનુભવ કેમ થાય? ખુશી ખુશી થઈ ગઈ. આવો મારો શિષ્ય અથવા શિષ્યો એક વચન ના લેવું, આપણે બહુ વચન લઈ. આવા મારા શિષ્યો શું પૂછે છે? એને તો ભીડ હતો અંદર, કોઈ પૂછનાર નતો, પૂછનાર નતો. ક્યાં પૂછનાર મળ્યો? દોધ માર મારી બે જ વાત કરી છે, અમે તો બે વાત સાંભળી. સ્વર્ગમાં જતા શુદ્ધાત્માનું સ્વરૂપ શું, એનો અનુભવ કેમ થાય? બીજી વાત, ભલે આવતી હતી પણ અમારું લક્ષ્યાં હતું. અરે જેનું લક્ષ્ય માત્ર શુદ્ધાત્મા આ ભાવમાં મારે સમજવો છે, અરે એને માનસિક જ્ઞાનમાં તું સમજ, એને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પણ આત્માનું સ્વરૂપ સમજતું, તો એને પરોક્ષ અનુભૂતિ થઈને પ્રત્યક્ષ થાય. એ બે વાત પૂછી છે. બે વાત તો ઉતરામાં છે. છઠ્ઠી ગાથામાં આખું સમયસાર પૂરું કર્યું. દેશના આચાર્ય ત્યાં છે, આ સમયસારની ટીકા કરી છે સંસ્કૃતમાં. દેવશ્રી જણાવે છે કે આ સમયસારની 12 ગાથા સુધી પીઠિકા છે, અને 12 ગાથા સુધીમાં કોઈ સંક્ષેપ રૂચિવાળો જીવ પામી જાય, ન પામ્યો હોય તો વિસ્તાર રૂચિવાળા જીવને માટે આચાર્ય ભગવાન 415 ગાથાનું અવતરણ કરે. અને યથાર્થ છે, કેમ કે 13મી ગાથામાં નવતત્વના નામ 13મી ગાથામાં જ આવ્યા, નવતત્વના નામ 12 ગાથા સુધી નહોતા આવ્યા. અને 13મી ગાથામાં પણ નવતત્વના નામ આવ્યા, અને ચાલતી પ્રણાલિકા છે કે નવતત્વનું સદાંતે સમય સત્સંગ એ પ્રણાલિકા છે. ત્યાં 13મી ગાથામાં કહ્યું કે અવતાર્થ નહીં તો નવતત્વને અનંત વાર જાણ્યા જોઈએ, પણ એમાં સમ્યક દર્શન ન થાય. પણ બુદ્ધાર્થ ને એ સત્યાર્થ ને એ નવતત્વ ને જો જાણે એ પરિણામ થવાયું થાય, અને જાણનાર જણાય છે આ પરિણામ કરનાર નથી, તો કરનાર પણ બતાવ્યો નિમિત્ત કરતા. હું ઉપાદાન કરતા નથી ને હું નિમિત્ત કરતા પણ નથી. ઉપાદાન કરતા નવ પર્યાયના પરિણામની યોગ્યતા સમયની ઉપાદાન કરતા છે, અને એનો નિમિત્ત કરતા જૂના કર્મનો ઉદય કે અનુદય એ બધા એના નિમિત્ત કરતા છે. એ નિમિત્ત નૈમિત એક સંબંધ પરિણામની સાથે કે મારી સાથે નથી, હું તો જ્ઞાતા છું. એ વાત કરીને કહી કે આમ જે જાણે એને સમ્યક દર્શન થાય, એમ કહ્યું. એમાં નવને જાણે તો સમ્યક દર્શન થાય કહ્યું, એટલે નવના નામ 13મી ગાથામાં શરૂ કર્યા. પણ ખ્યાલ રાખજો, નવ તત્વનો વિસ્તાર હું કરીશ, પણ દરેક અધિકાર ઉપર તારા શાસ્ત્રમાં લખી લેજે કે ભૂતાર્થ નહીં જાણ. પુણ્ય પાપનો અધિકાર આવે, પુણ્ય પાપને પણ ભૂતાર્થ નહીં જાણ, આશ્રમને ભૂતાર્થ નહીં જાણ, સંવરને ભૂતાર્થ નહીં જાણ, બંધને ભૂતાર્થ નહીં જાણ, મોક્ષને એ દરેક અધિકારના મથાળા ઉપર જે નામ લખા હોય ત્યાં લખી લઈને જા. એ વાત કરે છે, તેના ઉત્તરરૂપ ગાથા છે. ગાથા બોલો એક સાથે.
Thank you.
જે પછી તે આવે વચમાં જ્ઞાય ભાવ છું મીઠો જે તે નાય ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી સાતથી ચૌદ ગુણસ્થાનની પર્યાયો આત્મામાં નથી બે ગુણસ્થાનથી છ ગુણસ્થાનની પર્યાયો આત્મામાં નથી પર્યાયમાં પર્યાય આત્મામાં ન હોય આત્મામાં ગુણો હોય પણ પર્યાય ન હોય ત્યારે અગાઉ આવી ગયું ને કે દૂર પર્યાયનો સમુદાય તેને કહેવાય એક પદાર્થની પ્રસિદ્ધિ કરી હતી પદાર્થનું પ્રતિપાદન હતું પદાર્થ દ્રવ્યનો પર્યાય વાળો હોય પરથી જુદો પાડીને પ્રમાણમાં લાવે પછી પ્રમાણ જ્ઞાનનો વિષય જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એમાં ને એમાં ભેદ જ્ઞાન કરાવે છે પેલું પરથી જુદો પાડે દ્રવ્યને પછી પર્યાયથી દ્રવ્યને જુદો પાડીને દ્રષ્ટિ કરે તો અનુભવ થાય બે પ્રકાર આવે છે તો કહે છે અહીંયા એટલે શાસ્ત્રી ભાષા એ પ્રમાણ સપ્તભંગી અને નહીં સપ્તભંગી એમ બે પ્રકાર આવે અહીંયા અત્યારે નહીં સપ્તભંગીની વાત છે કે દ્રવ્યમાં પર્યાય નથી દ્રવ્યમાં પર્યાય નથી તો દ્રવ્યમાં કઈ નથી કે ના બધું છે જ્ઞાન છે દર્શન છે ચારિત્ર છે દુઃખ છે પ્રભુત્વ વિભુત્વ અનંત અનંત શક્તિ ગુણથી ભંડાર ભરેલો આત્મા છે એ શૂન્ય નથી ગુણોથી પર્યાયથી શૂન્ય છે પર્યાયથી રહિત છે સર્વથા રહિત છે દ્રવ્યને પર્યાય અડતી નથી પર્યાયને દ્રવ્ય અડતું નથી પર્યાય મલિન થાય તો દ્રવ્ય મલિન ન થાય શુદ્ધ જ રહે પર્યાયમાં કરતા બુદ્ધિ થાય તો દ્રવ્ય કરતા બુદ્ધિ કરે નહીં તો કરતા રહે પર્યાય પર નહીં જાણે તો દ્રવ્ય પર નહીં જાણે જ નહીં એવી જુદા એ અંદર દરેક પર્યાયની છે એ અલૌકિક વાત આમાં છે સમયસર છઠ્ઠી ગાથા એ પ્રમત અપ્રમત નથી એનો અર્થ પર્યાય પર્યાયમાં છે પર્યાય દ્રવ્યમાં નથી પર્યાયની અસ્થિ દ્રવ્યમાં એની નાસ્તી એવી અસ્થિ એનો અનુભવ તેનું નામ સંકિત છે પર્યાય નથી એટલે શું નથી એટલે દ્રવ્યમાં નથી પર્યાય નથી એટલે પર્યાય કોઈ અવસ્તુ છે એમ નથી સત છે પર્યાય પણ એક એક સમયની પર્યાય સત છે પણ ત્રિકાળ સતમાં ક્ષણિક શક્તિ નાસ્તી છે એવી અસ્થિ છે અસ્થિ નાસ્તી અને કાન સદગઢનો સંત અને કાન તાપતા નથી એને જ થાય છે તને અને કાનના સ્વરૂપ ખબર નથી સામાન્યમાં વિશેષની નાસ્તી દ્રવ્યમાં પર્યાયની નાસ્તી સ્વભાવમાં વિભાવની નાસ્તી વિભાવ એટલે બધી પર્યાય નહીં વિશેષ ભાવ વિભાવ એટલે વિશેષ ભાવ નથી એમ કે છે એને શુદ્ધ કહે છે ન ભવતી આમાં તો નથી એટલો અર્થ કર્યો બાકી ન ભવતી નો એક વિસ્તાર પણ થઈ શકે કે દ્રવ્ય પર્યાય રૂપે થતું નથી ન ભવતી તે રૂપે થતું નથી એમાં પર્યાય નથી એ વાત એ બરાબર છે શબ્દાર્થ બરાબર કર્યો છે સંસ્કૃતમાં પણ ભાવાર્થ એવો છે કે તદ્રુપો ન ભવતી ન ભવતી તે રૂપે દ્રવ્ય પર્યાય રૂપે થતું જ નથી ભગવાન પરમાત્મા સમ્યક દર્શનની પર્યાય રૂપે થતો નથી તો મિથ્યાત્વની પર્યાય રૂપે ક્યાંથી થાય ભગવાન આત્મા મોક્ષની પર્યાય રૂપે થતો નથી આમાં મોક્ષ લઈ લીધો અપ્રમત્તમાં મોક્ષની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય આત્મામાં નથી પર્યાય પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી હવે કેવળ જ્ઞાનની પર્યાય તારા આત્મામાં નથી અમે એમ કહેવા માગીએ છીએ ત્યાં તું એમ કે છે કે રાગની પર્યાય તો આત્મામાં થાય ને રાગ તો આત્મા જ કરે ને એનું ફળ તો આત્મા જ ભોગવે ને આ અહંકારી માન્યતા, મૂંડ મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે એવું સ્વરૂપ નથી. અજ્ઞાની માને છે એવું આત્માનું સ્વરૂપ નથી, જ્ઞાનીઓ અનુભવે છે એવું આત્માનું સ્વરૂપ છે. આ ભેદ જ્ઞાનની પરાકાષ્ઠા છે, દ્રવ્ય ને પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન. ત્યાં સ્વર્ગમાં વાત ચાલી હતી, મોદી સાહેબ પકડી લીધું કે આ દ્રવ્ય ને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનની તમે વાત કરો છો, બરાબર? આ વાત થઈ હતી, દ્રવ્ય ને પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન પ્રમાણ પરથી જુદું પાડે છે અને નિશ્ચય નહીં પર્યાયથી આત્માને જુદો પાડે છે, દેખાડે છે. ન ભવતી એમ કહ્યું લેખિત સંસ્કૃત ન જો, અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. ન ભવતી તે રૂપે આત્મા થતો નથી, એને શુદ્ધ કહે છે. એવા પર્યાય રહિત આત્મા છે માટે એને શુદ્ધ કહેવામાં. આ શુદ્ધાત્માની વ્યાખ્યા પૂછી હતી શિષ્યે, શુદ્ધાત્માનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું કુંકુમ ભગવાને, પણ એક ગાથામાં સમજે તો ટીકાકાર સમજાવશે. શુદ્ધાત્મા કહી દીધું કે જેમાં પર્યાય માત્રનો અભાવ હોય એને શુદ્ધાત્મા કહેવામાં આવે. પર્યાય માત્રનો અભાવ અને અનંત ગુણનો એમાં સદભાવ, ગુણથી ખાલી નથી, ગુણથી સભર ભરેલો છે આત્મા, એક એક ગુણ પરિપૂર્ણ છે. શુદ્ધ છે, પર્યાયથી રહી છે, પણ શુદ્ધ છે. વળી જે જ્ઞાયકપણે જણાયો તે પ્રત્યે છે, બીજો કોઈ જાણનારો જે જણાયો તે જાણનારો જણાય જ કરે છે કાયમ માટે, વિસ્તારથી કહેશે. હવે એના માટે એક બે દ્રષ્ટાંત આપીએ, ખ્યાલ આવે કે આત્મા શુદ્ધ અત્યારે રહ્યો છે. અત્યારે આત્મા સુખમય રહી ગયો છે, પર્યાયમાં દુઃખ છે, ત્યારે આત્મદ્રવ્ય શુદ્ધાત્મા સુખમય રહી ગયો છે, એ દુઃખમય થયો જ નથી. પર્યાયમાં મલિનતા છે ત્યારે દ્રવ્ય સ્વભાવ મલિન થયો જ નથી, એ તો શુદ્ધ રહી ગયો છે. એના કોઈ પ્રગટ દ્રષ્ટાંત બતાવો, જ્ઞાનીઓ દ્રષ્ટાંત આપે કે સાંભળ, પાણી પર્યાયમાં, પર્યાય માટીનો સંખીરો અને પર્યાયમાં મલિનતા આવી, પર્યાયમાં મલિનતા આવી એટલી વાત તો સાચી છે. માટીથી એ પર્યાય મલિન થઈ નથી, એ તો નિમિત્ત માત્ર છે, પણ તેની તત્સમયની નિર્મળ પર્યાયનો વ્યય, મલિન પર્યાયનો ઉત્પાદ એ સ્વયં પાણીની પર્યાયના સફાળે થયો છે. એમાં માટી તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત માત્ર શા માટે કહ્યું કે એનાથી આ મલિનતા આવતી નથી, મલિનતા એની ક્ષણિક અશુદ્ધ ઉપાદાનની શક્તિથી મલિન થઈ છે, ત્યારે માટીને નિમિત્ત કહેવામાં આવે. હવે એક એ છે કે પાણીની પર્યાય મલિન થઈ છે ત્યારે પાણી નિર્મળ 100% રહ્યું છે. શું કહ્યું આ કે પાણીની પર્યાય મલિન થઈ છે, એટલો સ્વીકાર કર્યા પછી પણ અમે કહીએ છીએ કે પાણી જે દળ છે, દ્રવ્ય છે, આ દ્રવ્ય ને પર્યાય બે ની વાત ચાલે, કે પાણીનું દળ દ્રવ્ય એ તો એકદમ નિર્મળ નિર્મળ સ્વચ્છ 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 છે, એમાં મલિનતા પ્રવેશી જ નથી. મલિનતા પાણીની પર્યાયની મલિનતા, માટી તો ભીન છે, માટી તો અડે જ નહીં, માટી તો એની પર્યાયને અડતી નથી અને મલિન પર્યાય પાણીના દ્રવ્યને અડતું નથી. જો આ બે ત્રણ દ્રષ્ટાંત આપું છું, બે ત્રણ દ્રષ્ટાંત જો બેસી જશે તો આત્મા શુદ્ધ છે એ ખ્યાલમાં આવશે, ને ખ્યાલમાં આવે તો કામ થઈ જશે. આ પેલા દ્રષ્ટાંત બેસવું જોઈએ. એકતા છે ને દ્રવ્ય પર્યાયની, એટલે કઠિન પડે, ભૂલી વ્યવહારની ના કથન પણ એવા આવે કે જ્યારે પાણી મલિન થાય ત્યારે મલિન પર્યાયથી અનન્ય છે, તે સમયે તન્મય છે એમ પણ પ્રવૃત્તિ સારમાં આવે. અને અજ્ઞાની એનો આધાર પણ આપે પર્યાય દ્રષ્ટિ વાળા એ કે છે કે અન્ય છે, અનન્ય વ્યવહાર ને એનું કથન છે, અન્ય છે તે નિશ્ચય ને એનું કથન સત્ય છે. તારી સાતી ની સ્થિતિ એમાં થશે, અનન્ય માં નહીં થાય. અનન્ય તો માની લે બેઠો છું. અમે કહીએ છીએ કે પાણી ની પર્યાય ને માટી અડી નથી, અને પાણી ની પર્યાય માં મલિનતા આવી છે એ પાણી ને અડી નથી. જો પાણી એનાથી અનન્ય થઈ જાય તો પટકી નાખતા એ મલ નો અભાવ થાય નહીં, અને નિર્મળ પર્યાય નો આવિર્ભાવ પ્રગટ ન થઈ શકે. માટે અનુભવ થી સ્થિત થાય છે, પેલા આગમ યુક્તિ અને પછી અનુભવ થી સ્થિત થાય. ફટકડી નાખે ત્યારે ફટકડી નાખવા પહેલા એને શ્રદ્ધા કરવી પડશે, તો ફટકડી નાખવાનું મન થશે. પણ એને એમ જ થાય કે એક મણે ફટકડી નાખો ને તો એ મલિનતા નાબૂદ નહીં થાય, એવું વિપરીત સિદ્ધાંત પાણી વિશે હોય તો ફટકડી નાખશે નહીં. ફટકડી નહીં નાખે તો નિર્મળ પાણીનો અનુભવ પણ થશે નહીં, અને મલિન પાણીનો અનુભવ થતા એને ડાક્ટર પાસે જવું પડશે. આ બધી વાત પહેલા અનુભવ પહેલા ચોકસાઈ કરવા જેવી છે. ચોકસાઈ કરી સવિકલ્પ જ્ઞાન કરી અને પછી પ્રયોગ કરે તો અનુભવ ચોક્કસ થાય. એ પાણીનો એક દ્રષ્ટાંત થાય. તો પાણીનો બીજો દ્રષ્ટાંત કે પાણીની શીતળ પર્યાય છે. પાણી શીતળ અને એની પર્યાય કોણ શીતળ છે. હવે શીતળ પર્યાય તો હતી, એ તો પર્યાયનો પોતાનો સ્વભાવથી શીતળ હતી, પણ એ અગ્નિના સંગમાં ગઈ એટલે ઉષ્ણ થઈ પર્યાય. પર્યાય ઉષ્ણ થઈ તો એને કેનો વ્યય કર્યો કે શીતળ પર્યાયના ધર્મનો પર્યાય ધર્મનો વ્યય થયો. પર્યાય ધર્મનો વ્યય થયો તો દ્રવ્ય ધર્મ શીતળ છૂટી ગયું એમ છે
નહીં.
ઉત્પાદ પર્યાયમાં થાય, ગૃહમાં થાય
નહીં.
આ જૈન દર્શન મુજબ થી બેસી જાય, ન્યાય થી બેસે એમને અમે કહીએ છીએ. માટે માનો એમને આચાર્ય ભગવાને કહ્યું તમે અનુભવથી પ્રમાણ કરજો. એ શીતળ પર્યાયનો વ્યય થયો એનો સ્વકાળ, અને ઉષ્ણ પર્યાયનો ઉત્પાદ થયો પાણીની પર્યાય ગરમ થઈ મુનિ. પણ એ અગ્નિ તો એ પાણીની ઉષ્ણ પર્યાયને અડતી નથી, અને એ ઉષ્ણતા શીતળ પાણીના સ્વભાવને અડતું નથી. એ વખતે 100% શીતળ છે પાણી. હા, કે આંગળી નાખો કે આંગળીથી ન માપા, સ્વભાવગ્રાહી જ્ઞાનથી માપી શકાય. આંગળીના માપ એમાં ન ચાલે ભાઈ, એમાં જ્ઞાન ને વર્તમાન જે ઉષ્ણ પર્યાય છે એને ગૌણ કરી લખ છોડી દે, અને પાણીની સમીપે જઈને જો અંદરમાં તો શીતળ 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 પાણી તો રહેલું છે. એમ જો શીતળનો સંધાન થઈ જાય તો ઉષ્ણતાનો વ્યય થઈને શીત પાણી એને અનુભવમાં આવે. હવે ત્રીજો દ્રષ્ટાંત કપડાનો, કપડું રાતું થાય પીળું થાય. એની સાડીઓના વેપારી ક્યાં, આ પીળી સાડી, આ બ્લુ સાડી, આ મસરૂ રંગ, મસરૂ શું કહેવાય, મરૂન રંગની સાડી, આ કહેવાય ઓલી બ્લુ સાડી, સમજી ગયા, ભોરની ભોર પીછી ને ભૂલો આવી. એ છે કે એ જે રંગ છે ને, એ રંગ ચેડો છે, એ કપડાને ચેડો, કપડાને રંગ એડો નથી. સાંભળતો વાત મારી, તું સાંભળ. હું કહું કે એની પર્યાયમાં રંગ ચેડો છે, પર્યાય રંગાણી છે, એ રંગ પર્યાયને અડતો નથી. અને રાતી પર્યાય જે સાડીની રંગથી થઈ, એ રાતા રાતો રંગ પાણીના શ્વેત સ્વભાવને અડતો નથી. એ તો શ્વેત રહેલું છે પાણી. અરે કપડું 100% શ્વેત હો, 50% રાખો ને કે નહીં, 100% કપડું સફેદ સફેદ ને સફેદ છે, અને કપડાની પર્યાય એક સમય પૂરતી રાતી છે, કદાચિત રાતી છે, કથનચિત રાતી નથી. ક્યાં ત્યાં કથનચિત લગાય, કદાચિત એટલે કોઈ વખતે, કોઈ વખતે એટલે એક કપડો પોતાના શ્વેત સ્વભાવનો ત્યાગ કરે અને રંગની સમીપે જાય ત્યારે એક સમય પૂરતી એ પર્યાય રાતી થાય, એને કદાચિત એટલે કોઈ વખતે. કાયમ માટે કપડું રાતું રહી શકતું નથી, કેમ કે કપડાનો સ્વભાવ રાતાપણું સ્વભાવ નથી, સફેદપણું સ્વભાવ છે, રાતાપણું વિભાવ છે, એ વિભાવ નીકળીને પર્યાયમાં સફેદપણું આવી જાય છે. બેનો નથી ધોતા કપડા, વેલ નીકળી જાય છે, પર્યાયમાં સફેદ, પર્યાય સફેદ. એ સફેદ ક્યાંથી આવ્યો ભાવ, એમાં શક્તિમાં સફેદ પડ્યો તો ભંડાર અંદરમાં, એ શક્તિની વ્યક્તિ થાય છે. એ પાણીમાંથી સફેદ પર્યાય થાય છે, સાબુમાંથી થાય, સાબુ લગાવ્યું માટે, અને માટીનો અભાવ થયો માટે સફેદ પર્યાય થાય. અભાવમાંથી ભાવ ન થાય, ભાવમાં ભાવ પ્રગટ થાય, ભાવનો ભાવ હોય, ભાવ ભર્યો છે સફેદ અંદરમાં, એ પર્યાય વ્યક્ત પર્યાય પ્રગટ સફેદ થઈ જાય. માટે મલિન પર્યાય, કપડાની મલિન પર્યાય સફેદ કપડાને અડતી નથી, એટલી ભિન્નતા છે, સર્વથા ભિન્ન છે. એમ ખાણમાંથી સોનું નીકળ્યું, પર્યાય મલિન છે, સોનું મલિન થયું 100% શુદ્ધ રહ્યું છે દ્રવ્ય, પણ જેની દ્રષ્ટિ પર્યાય પર પડી છે ને એને દ્રવ્ય શુદ્ધ છે એ દેખાતું નથી. એમ જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, રાગ ઉપર, એને આ વાત કહેતી નથી કે રાગના કાળે આત્મા વિતરાગની પ્રતિમા બિરાજમાન છે, પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. પરમાત્મા પામર થયો નથી, પરમાત્મા શુદ્ધ તો નથી, પરમાત્મા તો ત્રણેકા શુદ્ધ છે. શુદ્ધ છે એનું કારણ પર્યાયથી રહે છે, માટે શુદ્ધ પર્યાયથી સહિત થાય તો શુદ્ધ રહેતો નથી. દ્રવ્યને પર્યાયની એટલી જુદાઈ છે, ઉત્પાદ પર્યાય નો થાય, ધ્રુવ ઉપજે ને ધ્રુવ નો અભાવ થાય નહીં. અહીંયા પણ એ પ્રકારે છે, જુદાય છે દ્રવ્યને પર્યાયની. ટીકા, જે પોતે પોતે એટલે આત્મા નિકાળી દ્રવ્ય નાયક ભાવ, આ ગાથામાં ટાઈમ લાગશે, ગાથામાં સામાન્ય હતું એટલે વિરોધનભૂત વાત જલ્દી કરવા માટે ટૂંકાવવું પડ્યું, કેમ કે મનુભાઈ રોજ આવતા હતા, રોજ આવતા હતા, જો આવી પૂરું થઈ ગયું હે. અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે કોનું આયુષ ખબર નથી, માટે મૂળ વાત જલ્દી સમજી લેવા જેવી છે. કહ્યું હતું કે રોટલીને રોટલાનો ખોરાક તો રોજ મળે, અને કોઈ વખતે લોટનું મેસું પણ બને, જારી પડી જાય લોટ, એવું મેસું સાત આવે બનાવે ત્યાં સુધી મારા માટે લઈ આવે. અને બદામ ના મેસૂબ માં પુરીન નું કેસર પેલા ડબી આવતી, પુરીન ડબી આવતી, કેર કે આવતી હશે, ભરીને કેસર આ સ્પેન નું કેસર અને એલચી ઊંચા માઇલી અને અંદર પિસ્તા અને ચોખ્ખું ઘી આવો બદામ નો ઘેસુ એ રુચિ જરાક રાખીને મોઢું ઉગાડે તો મીઠું મોઢું થયું છે. મીઠું મોઢું એટલે એમ જાણો ને સફેદ દર્શન. પણ એને પકડવું એને જોઈ શું કહેવા માગે છે અત્યારે ભગવાન. એને પકડે તો એને કામ થાય, ન પકડે ને ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરવો. આ સંતોને કઈ લેવું નથી, કોઈની માંગણી ફાળો કરવો. બે ચાર દિવસે આહાર કરવાની ઈચ્છા થાય, જંગલમાંથી આવે આહાર લઈને ચાલતા થઈ ગયા. એવા પ્રચુર આનંદના વેદન કરનારા ઉપુંડાચાર્ય ભગવાનના શાસ્ત્ર લખીને મોક્ષનો માર્ગ ટકાવી રહ્યા. આ કાળે મોક્ષ માર્ગ બહુ લોક શ્રીમદે કહ્યું છે. આ કાળે મોક્ષ માર્ગ બહુ લોક, લગભગ લોક, સર્વથા લોક નહીં, બહુ લોક. ક્યાંક ક્યાંક તો હોય કોને ખાંચે, પણ જનરલ મોક્ષનો માર્ગ લોક થઈ ગયો. એમાં આ સમયસર રચના 2000 પહેલા થઈ એ પરંપરા ચાલી. આ સમયસર ભૂતકાળમાં 2000 વર્ષમાં મુખ્યપણે નિમિત્ત થયું છે સમ્યક દર્શન. ઘણાને મુખ્યપણે, બાકી તો ચારેય અનુયોગ સમ્યક દર્શનમાં નિમિત્ત કહેવાય. એ નિમિત્ત ક્યારે કહેવાય કે નિમિત્તનું લક્ષ છોડે તો, આત્માનું લક્ષ કરે તો, ભૂત નહીં ગમ નહીં એને નિમિત્ત કહેવામાં આવે છે. શાસ્ત્રો પર લક્ષ હોય ત્યાંથી સમ્યક દર્શન થાય. અરે તીર્થંકર ભગવાન સ્વામી બિરાજમાન મહાવીર પ્રભુ આમ જોયા કરે, આમ જોયે પછી આમ જોઈને હરિયતને જોઈને પછી ત્યાં જોયા ને કરે પરમાત્માને જોઈ નીચ પરમાત્મા ને આમ જોવાનું નથી, આમ જોવાનું છે અંદર. બહારમાં જોતા તો ઇન્દ્રિય જ્ઞાન પરમાત્મા પ્રકાશમાં લખે છે કે અતિન્દ્રિય જ્ઞાન ચલાવો. અતિન્દ્રિય જ્ઞાન થી વિપરીત જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન. આવો શબ્દ છે વિપરીત. હો જેમ વિતરાગ ભાવથી રાગ વિપરીત છે, રાગ થાય ને એ વિતરાગ ભાવથી તો વિપરીત થઈ ગયો ને, એમ ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનથી વિપરીત જ્ઞાન છે એવું આમાં લખ્યું છે. પરમાત્મા પ્રકાશ યોગીન્દ્રદેવ છે, શ્રેષ્ઠને મરી ગાતા છે. થોડીક વાત કરી હતી શાસ્ત્ર નહોતું, શાસ્ત્રથી શ્રદ્ધા બેસે, શાસ્ત્રનો આધાર આપે છે કોઈ કોઈ ગુરુદેવ શાસ્ત્ર નો આધાર આપે એટલે સભામાં નહીં પણ અંદર બેઠા હોય ને અંદર જરા આ શાસ્ત્ર માં ઉત્કૃષ્ટ મનું છું કે સાહેબ અમારે શાસ્ત્ર ની જરૂર આપની વાણી છે
આગમ છે.
બસ અનુભવી ની વાણી તે
આગમ છે,
આગમ છે. અનુભવેલી કુજે શાસ્ત્ર એનું બતાવું છે. આ છઠ્ઠી ગાથા શાંતિ ધીમે ધીમે સાંભળતું જવું નિર્ણય કરતું જાય, વેદન કરતું જવું સાથે સાથે ચાલુ પણ ન રાખવું. કલાક પછી ની હમણાં એવું સ્વરૂપ છે કે અંદર અંદર મંથન કરવું તો અંદરથી હા આવશે. સ્વભાવની વાત છે ને એટલે હા આવશે. આનું બતાવો હવે પાંચ ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિય છે ને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ છે. પાંચ ઇન્દ્રિય અહીં કીધું સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ. પાંચ ઇન્દ્રિયનો ઉગાડ સૂક્ષ્મ જ્ઞાન ભાવિન્દ્રિય અને મન અહીંયા આઠ પાંત્રીનું ખુલ્લા આકારે દ્રવ્ય મન છે અને ત્યાં વિચાર ચાલે છે. નૈ વિષય પ્રમાણના વિચાર ચાલે એનું નામ મન કહેવાય. વિકલ્પો છે મનમાં, એ મન સમસ્ત વિભાવ પાંચ ઇન્દ્રિય કઈ ભાવ મન કહ્યું. સમસ્ત વિભાવ સમસ્ત પ્રકારના વિભાવ રાખે અને ચાર ગતિના સંતાપો એટલે દુઃખ. શુદ્ધ નિશ્ચય નથી, કર્મ જનિત છે, જીવ જનિત નથી. જીવ થી આ ઇન્દ્રિય જ્ઞાન જન્મ થતો નથી. જીવને આશ્રય ઇન્દ્રિય જ્ઞાન ન હોય, પરાશ્રિત હોય, રાગ પરાશ્રિત, દુઃખ પરાશ્રિત, એવો અભિપ્રાય મનમાં રાખીને હવે આચાર્ય ભગવાન સૂત્ર કહે છે. 63 નંબરની ગાથા મૂળ છે. ઇન્દ્રિયો અન્ય છે, આત્માથી અનેરો છે, અન્ય છે, ભિન્ન છે. આ સાધન તરફનો અત્યારે જે ઉપયોગ ચાલે છે એ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાન આત્માથી અન્ય નામ ભિન્ન છે, અનન્ય નથી, ભિન્ન છે. ક્યારે કે ત્રણેય કાળ છે ત્યારે ભિન્ન છે, છે ત્યારે ભિન્નની પાઠ રાખો ને. સિદ્ધ ભગવાને નથી કહેતા એ પાંચ ઇન્દ્રિય જેને વિદ્યમાન છે એને કહે છે કે તારો આત્મા પાંચ ઇન્દ્રિયના ઉગારથી રહિત છે, અન્ય છે. પછી મન અને રાગાદી સમત વિભાવ અન્ય છે. ભાવ મન પણ ભિન્ન છે, રહિત છે, અને રાગાદી વિભાવ પણ આત્માથી રહિત છે, ભિન્ન છે. એ બધા હે જીવ, હે ભવ્ય આત્મા, જીવોને કર્મથી ઉપજે છે. કર્મથી ઉપજે છે એટલે કર્મના સંગે પરિણતિ જાય ત્યારે ઉપજે છે. આત્મા કર્મનો સંગ કરતો નથી. એ તો હજી આવું બાકી છે. કર્મમાં છઠ્ઠી કાઢ આત્માએ દર્શન મોહનો સંગ કર્યો નથી, ચારિત્ર મોહનો સંગ કરતો નથી. એ પરિણામ સંગ કરે છે ને પરિણામ સંગ છોડે છે. હું તો અસંગી પરમાત્મા છું. હું કેનો સંગ કરું? હું તો નિરાલંબી છું. હું કોઈનો આલંબન ન હોય મારો સ્વભાવ. એમ કે છે કે એ કર્મથી ઉપજે છે એટલે કર્મના સંગે એ પરિણામ ઉત્પન્ન થાય છે. અને આ ચાર ગતિના દુઃખ પણ અન્ય છે. દુઃખ આકુળતા થાય છે ને એ અનાકુળ આનંદમય ભગવાન આત્મા જે છે તો ભાઈ એનાથી આકુળતા અન્ય છે, ભિન્ન છે. એટલે આત્મા એ દુઃખનો વેદનારો નથી. આ કઠણ પડે દુઃખને વેચતો નથી. અત્યારે ક્ષણિક મહારાજ આ દુઃખને વેચતા નથી. અરે નિકૃતમાં રહેલો અજ્ઞાની જીવ દુઃખને વેચતો નથી. આ વેદનો એનો સ્વભાવ જ નથી. હવે અવેદક છે તો કેમ નથી કે દુઃખ અન્ય છે? અન્ય તો છે. હવે અન્ય કહીને પાછું કર્મજન્ય કહ્યું, કેમ કે નખર કથનથી દબીન માની લઈએ એટલે કર્મજન્ય કહીને કાઢ નહીં. જીવજન્ય હોય વિભાવ તો કથનથી ભિન્ન ભિન્ન એને સોલો ઉઠે અજ્ઞાની નહીં. પણ કે છે કે એ તો કર્મજન્ય છે. જીવજન્ય જીવજન્ય તો ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ જીવજન્ય છે. જેવો કેવળ અન્ય છે એટલું જ નહીં પણ કર્મજનિત છે. હવે ભાવાર્થ, અતિન્દ્રિય શુદ્ધ આત્માથી વિપરીત, આ આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે, એનાથી જે વિપરીત જે પાંચ ઇન્દ્રિયોનો ઉગાડ, પ્રતિમાના દર્શનનો ઉગાડ, આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એનાથી વિપરીત ભાવ છે. તારો ભાવ નથી તો દર્શન નથી કરતો. એ ઇન્દ્રિય જ્ઞાન દર્શન કરે તો કરો, હું તો મારા આત્માને દર્શન કરનારો. વ્યવહારનું શું થશે? એ વ્યવહારનો લોભ થઈને તને પરમાત્મા તું થઈ જાય. બીજું શું આમાં થવાનું? હવે તો કઈ બીજું થવાનું છે નહીં. નીચે જવાની વાત તો અહીંયા એ જ નહીં, ઊંચે ઊંચે જવાની વાત છે. અતિન્દ્રિય જ્ઞાન ભાઈ જે શુદ્ધાત્મા છે એનાથી વિપરીત જે પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન એ વિપરીત છે. જેવી રીતે વિતરાગ પરિણામથી રાગ વિપરીત છે ને, વિતરાગ પરિણામ હોય એનાથી રાગ વિપરીત છે, સંવર્થી આશ્રવ વિપરીત છે ને, મોક્ષથી બંધ વિપરીત છે ને, એમાં અતિન્દ્રિય જ્ઞાન ભાઈ ભગવાન પ્રભુ વિભુ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. એનાથી જે પાંચ ઇન્દ્રિયનો ઉગાડ જેના તું જ્ઞાન માની રહ્યો છો અને જેના દ્વારા તું પ્રતિમાના દર્શન કરી રહ્યો છો, એ પ્રતિમાના દર્શન તું કરતો નથી. જ્ઞાન કરે છે નાખી દે એના ઉપર, હું તો મારા આત્માના દર્શન કરનારો છું. આત્માથી વિપરીત શબ્દ વાપરો શાસ્ત્ર જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન થી વિપરીત વિરુદ્ધ. વિપરીત જે પાંચ ઇન્દ્રિયો શુભાશુભ સંકલ્પ પીપલ એ વિપરીત છે શુદ્ધાત્મા થી, શુદ્ધતા થી અશુદ્ધતા તો વિપરીત જોઈ ને, વિકલ્પ થી રહીત. એનાથી રહીત આત્મા પાંચ ઇન્દ્રિય છઠ્ઠો મન રાગ, એનાથી આત્મા સર્વતાભીન છે, સર્વથા રહી છે. કથનથી લાકડું આગળ કરિશ્મા મરી જાય પ્રકર આત્માથી વિપરીત અનેક સંકલ્પ વિકલ્પની જાળરૂપ જે મન અને શુદ્ધાત્માથી ની અનુભૂતિથી વિલક્ષણ જે સમર્થ વિભાવ પર્યાયો અને જે વિતરાગ પરમાનંદ રૂપ સુખાવરથી પ્રતિકૂળ ચાર ગતિના સમસ્ત સંતાપો દુઃખના દાયી એ પણ વિપરીત છે. અનાકુળ આનંદથી દુઃખ છે વિપરીત છે, અતિન્દ્રિય જ્ઞાનથી ઇન્દ્રિય જ્ઞાન વિપરીત છે. એ સર્વ અશુદ્ધ નિશ્ચયથી સ્વસંવેદનના અભાવથી ઉપાર્જેલા કર્મથી જીવોને ઉત્પન્ન થાય છે. અહીં પરમાત્મા દ્રવ્યથી પ્રતિકૂળ જે પચિન્દ્રિયાથી સમસ્ત વિકલ્પ ચાલ છે તે હે છે. શાસ્ત્ર જ્ઞાન એ છે, ઉપાધિ નથી, સાધન નથી. શાસ્ત્ર જ્ઞાન આત્મજ્ઞાન હવા